આ તો મોહ કે માર?
આ મોહ કોની ઉપર? જૂઠા સોના ઉપર? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો? શેઠ કહે કે અમે શું કરીએ, અમારે તો મિલકત છોકરાને આપવાની છે. 420 કરીને કમાણી કરી અને તે પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે? છોકરો તો રિલેશનવાળો છે, રિલેટિવ સંબંધ, અને પાછો અહંકારી. કંઈ સાક્ષાત સંબંધ હોય, રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો સારું. આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે, અને તે ક્યારેક બાપ દીકરો લડે છે, ઝઘડે છે ને ઉપરથી કોર્ટમાં દાવા માંડે છે. કેટલાક છોકરા તો કહે છે કે બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે, જેમાં બળદોને પાંજરાપોળમાં ના મૂકી આવે તેમ ઘરડાઓનું ઘર. કેવું રૂપાળું નામ કાઢ્યું છે! આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રિલેટિવ સંબંધમાં અહંકાર ના હોય તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી? આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય, ને બળદીઓ આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે. તે જાણે કે કાશીએ પહોંચી ગયા આવીશું. તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેર ના ઠેર, અને ઘાંચી પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ. તેમ આમાં બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઈ નિરાંતે સૂઈ જાય. દવાખાનામાં જઈને તો એનો મોહ ઉતરી જાય, પણ એ લક્ષમાં નથી લેતો, નહીં તો અભાવ આવી જાય. આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તોય જોવાનું ના ગમે. ફરવા જાય તોય કહેશે કે આ લોકો જોશે તો કેવું દેખાશે. આ બધી કેરિયું જ છે ને, તે કરચલી પડ્યા પછી ગમે નહીં. આ માણસોને હું કેરીઓ કહું છું, કારણ કે જે સડી જાય, જેને કરચલી પડે, એ બધી જ કેરીઓ. આ કેરીઓને જે કરચલી ના પડતી હોય ને એવી રહેતી હોય તો કામનું, પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે. આ કાકા કાકી હોય તે લગ્ન કરી આવ્યા ત્યારે કેવા સુંદર દેખાતા હતા, ને હવે ગૈડા થયા તે ઘણુંય ના ગમે, પણ કરે શું? આ તો ઇન્ડિયા છે. કેરી તાજી હોય તો અંગો પાંગ સુંદર હોય, પણ કરચલી પડ્યા પછી કેવી દેખાય? અબુધને એવી ચાલી જાય, પણ બુદ્ધિવાળાની શી દશા થાય? આ તો નરી ફસામણ છે. લગ્ન વખતે તો એને એ ગમે, પણ પછી કરચલી પડે તો ના ગમે. પણ આ તો ઇન્ડિયા છે, તે નભાવવું પડે. આ દેહનું કેવું છે! નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો જ અત્યારે ઘડપણમાં પજવે. કહેવાય શું કે આ દેહ મારો પોતાનો, પણ પોતાનો થઈને પજવે. દાંતને રોજ અજવાળીએ, રોજ સુવાવડ કરાવીએ, છતાં એ દુખે. આ આંખ પજવે, કાન પજવે, બધુંય પજવે. જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે.
સબ સબકી સમાલો.
આ તો ભારે ફસામણવાળું જગત છે, ને એમાં તલભારે પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઈ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે આ ભાઈની માલિકીનું ઘર છે? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તે જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે. ભગવાને શું કહ્યું કે સબ સબકી સંભાલો, મેં મેરી ફોડતા હું. એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઉતરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાલીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે તેને પોતાની હાલી જડી જ નહીં. તેને ચિંતા થઈ કે મારી પેલી કે પેલી, આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની. ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે બીજાની લઈશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢ્યો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો, મેં મેરી હાલની ફોડતા હું, સબ સબકી સંભાલો. તે તરત બધાએ પોતપોતાની હાલની પકડી લીધી અને પેલાને એની હાલની મળી ગઈ. આ તો આપણી હાલની સંભાળીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ. તે તો એનો કિનારો આવશે એટલે ઉતરી પડશે અને આ કહેશે કે મને એના વગર નહીં ચાલે. આવું એના વગર ના ચાલે એ કેમ ચાલશે? આ તો ઋણાનું બંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે? આ શો ડખો! નહીં લેવા નહીં દેવા, ચપટી ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું, ને પગ દુખે તો કોઈ જોવાય આવે નહીં, એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. શું તમે નહોતા જાણતા કે આ બધી રિલેટિવ સગાઈ છે? રિયલ હોય તો આપણે બધું જ કરી છૂટીએ, પણ આ તો રિલેટિવ સંબંધ. તે ક્યારે ફ્રેક્ચર થઈ જાય તેનું કશું ઠેકાણું નહીં. જો રિયલ સગાઈ હોય તો બાપ મરે, માં મરે, તો છોકરો જોડે મરી જ જાય. આ મુંબઈ શહેરમાં એવું કોઈ મરે છે? ના, કોઈ ના મરે. માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે આ રિલેટિવ સંબંધ છે, અને રિલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી. રિયલ હોય તો આપણે જ પકડીને બેસી રહીએ. પણ આ ઘડીમાં ફ્રેક્ચર થઈ જાય એવી સગાઈમાં શી જક કરવાની? માટે પહેલેથી જ જાણવું કે આ તો રિલેટિવ છે, ને પછી મેં મેરી ફોડતા હું કરવાનું. જેનો વિનાશ થાય એ કપડાં કહેવાય. આ કપડાં બીજે દિવસે કાઢી નાખે અને પેલા કપડાં 60 વર્ષે કાઢી નાખે. આ તો કપડામાં હું પણ માન્યું તેના દુઃખ છે. પોતાને પોતાનું જ્ઞાન ના થયું તેથી પરાઈ ચીજોમાં રખડ્યો. હું ચંદુલાલ છું માનીને આ ચંદુલાલના નામ પર વેપાર થાય, ને છેલ્લે સ્ટેશને પોતે જાય ને ચંદુલાલ અહીં રહી જાય અને ગૂંચો જોડે લઈ જાય. આત્માની પ્રાપ્તિનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે. આ સંસારમાં તો મહી જ ધડાકો પડે. ઘડીવાર શાંતિ નહીં, ને પાછા રહે તો 2,00,000ના ફ્લેટમાં. શી રીતે જીવે છે તે અજાયબી છે ને. પણ કરે શું? શું દરિયામાં પડે? તે સરકારી ગુનો છે. ભોગવે જ છૂટકો થાય ને. શક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાત દાડો બફાયા કરે છે. તે આ ભરહાડમાંથી ક્યાં નાશે? જ્ઞાની પુરુષની પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઈને લાય બળે તો કોઈને ઝાડ લાગે. આમાં તો સુખ હોતું હશે. આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ 1300 રાણીઓ છોડીને નાસી ના ગયા હોત. એનો જ તો ભારે ત્રાસ એમને. તેથી તો રાજપાટને બધું છોડીને નાસી ગયા.
દેવોને પણ દુઃખ?
દેવ લોકોને બાળપણ નહીં, માના પેટે જન્મવાનું નહીં, એ બધા દુઃખો નહીં, બાળપણનાય દુઃખો નહીં. એમને સંડાસ જવાનું નહીં. એમને તો વૈરાગ્ય આવે એવા સાધનો જ નહીં. એમને તો જન્મતાની સાથે જુવાની ને મરવાનું પણ જુવાનીમાં જ. તો પછી એમને કયા દુઃખો હશે? દેવલોકોમાં સ્પર્ધાના બહુ દુઃખો છે. આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો, એમ સ્પર્ધાથી રાગદ્વેષ થાય. એનું બહુ દુઃખ લાગ્યા કરે તેમને. એથી તો એમને પણ જ્ઞાની પુરુષ ક્યારે મળે એવી ઈચ્છા થાય, પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં, અધવચ્ચે આયુષ્ય તૂટે નહીં. એમને ત્યાં ઇન્દ્રિય સુખો ભરપટ્ટે છે, છતાંય ત્યાં એમને જેલ જેવું લાગે છે, ત્યાંય અજંપા કઢાપાના દુઃખો છે.
કડીરણમાં વીરડી સમસુખ.
સુખ તો મોક્ષમાં જ છે, અને મોક્ષ માટે રાગ દ્વેષ નહીં, પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા અશાતાનો જ છે, અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું? આખો દાડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે, તેના કરતાં તો આખું જ કડવું ના પી લઈએ આપણે. આ તો આપણને મૂરખ બનાવી જાય તે કેમ પોષાય? અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય, 50-50% હોય તોય ચાલે, તે આપણે ત્યાં સુધી કહ્યું કે 55% દુઃખ ને 45% સુખ હશે તોય ચાલશે, પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડ્યું, ને 5% સુખ ને 95% દુઃખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે. આવી લાલચ આપણને ના પોસાય, મય ભરપટ્ટે સુખ પડ્યું છે. જો બહારનું મચ્છરું યાદ ના આવે ને તો એ સુખ વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે. આ કાળ વિચિત્ર છે, તે કારેલા મીઠા થઈ ગયા જેવું છે. આ તો દરેકમાં ભગવાનના દર્શન કરી પેકિંગથી દૂર જ રહેવા જેવું છે. ગમે તેટલું સડેલું પેકિંગ હોય પણ ભગવાનના દર્શન કરી દૂર રહેવા જેવું છે, ને હીરાનું પેકિંગ હોય તો એ પેકિંગ કાલે લાકડા ભેગું થવાનું છે. લોક કહે કે દેવ જેવા માણસ દેખાતા હતા, પણ તે લાકડામાં જ જાય, વખતે સુખડના લાકડા બાળવા માટે મળે. મર્યા પછી એ દેવ જેવા માણસ જોડે સૂઈ જવાનું કહે તો તે ના પાડે. મય ભગવાન બેઠા હતા તે સ્વ પર પ્રકાશક છે, અને તેથી તેનું રૂપ હતું. આ સ્ત્રીઓ માથામાં ફૂલો શા માટે નાખતી હશે? આ શરીરની ગંધ ઉડી જાય તે માટે. આ કળિયુગમાં માથા શરીર ગંધાય, તેથી જ તો તે ફૂલો પહેરે તેની સુગંધ આવે. પહેલાં તો પદ્મિની સ્ત્રીઓ થતી, તે રસોડામાં રસોઈ બનાવતી હોય તોય અહીં બેઠા તેની સુગંધ આવતી, તે ખોરાક ખાતી અને આય ખોરાક ખાય છે. પહેલાંના પુરુષોમાં સુગંધ નહોતી આવતી, પણ દુર્ગંધ તો નહોતી જ આવતી. અત્યારે તો વાંદરાની ખાડી જેવું થઈ ગયું છે. આજે તો સેન્ટને અત્તરો પાર વગરના ઉડે છે. આ કોના જેવું છે કે ગંધાતી કેરીને સુગંધ ચોપડીને પછી તેને ખાય? આવું તો લોક થઈ ગયું છે. આને ભગવાને કહ્યું કે અભોગ્ય ભોગતા, એટલે કે જે આત્માને ભોગવવાનું અયોગ્ય છે તેનો તું ભોગતા થયો. ભોગવવાનું પોતાનું અનંત સુખ છે, પણ તે ભોગવતો નથી, શી રીતે ભોગવે? આ તો બધે કાગારોળ થઈ રહેલ છે. બધે આ કાગડા કાગારોળ મચાવે ને પેલી બાજુ કૂકડા બોલે. વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે આરાધવા જેવો નથી. આરાધવા જેવો ના હોય તો જ્ઞાની પુરુષને શોધીને એની પાસે મોક્ષ માર્ગ મેળવી લે. માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે, તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે, અને તે સમર્થ એવા જ્ઞાની પુરુષ એકલા જ બતાવે. મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ ના હોય, ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય. મોટી મોટી ગગનચુંબી હોટલો હોય.
સંસરણ માર્ગ.
સંસાર એ તો સંસરણ માર્ગ છે, તે દરેક માઇલે દરેક ફરલાંગે રૂપો બદલાવાના. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાયા કરે છે. આખો સંસાર સહજ માર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા કબૂતરો માછલાં એ બધાને છે કશી હોસ્પિટલ, કે છે કંઈ તેમને રોજ નાહવાનું કે ધોવાનું? છતાંય કેવા રૂપાળા દેખાય છે! એમને છે કશો સંગ્રહ કરવાનું? એ બધા તો ભગવાનના આશ્રિત છે, જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. બધાએ, પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે જે ગમે તે હો, જેને ક્યારેય પણ એમ થાય કે મારું શું થશે, એ બધા નિરાશ્રિત. ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધા નિરાશ્રિત, અને તેથી તો ચિંતા ઉપાધિ છે. આ સંસારમાં તો અનંત અવતારની ભટકામણ છે. કોઈ પણ જીવને બંધન ગમતું નથી, દરેકને મુક્તિની જ ઈચ્છા રહ્યા કરે. પણ મુક્તિનો માર્ગ ના મળે તો શું કરે? કયા અવતારમાં સાધુ નહોતા થયા? વૈષ્ણવમાં જાય કે જૈનમાં જાય, ત્યાંય સાધુ થાય ને સાધુપણામાં કંટાળો આવે ત્યારે વિચારે કે આના કરતાં સંસારી થયો હોત તો સારું. તે બીજે ભવે સંસારી થાય ને સંસારી થાય ત્યાં બૈરી છોકરાથી કંટાળે ને પાછો ત્યાં વિચારે કે આના કરતાં તો સાધુ થઈ જવું સારું. તે બીજે ભવે સાધુ થાય. આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે. પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે. પણ તે જ્ઞાની પુરુષ મળે ને બધા પાપોને તે ભસ્મીભૂત કરી આપે, ત્યાર પછી શુદ્ધ બનાવે, ત્યારે જ હું શુદ્ધાત્મા છું એમ બોલાય. એમને એમ હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય. એ તો શબ્દ જ્ઞાન કહેવાય. એનો ઉલટાનો દોષ બેસે. અનંત અવતારનું સર્વયું આ છે, છતાં અનુભવ નકામા નથી જતા. તે તો ક્યારેક કામ આવે. એક વખત ખાડામાં પડ્યા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે. અનુભવ તો ઉપદેશ આપીને જાય. આમાંથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે. આ દેહ જ આપણો થાય નહીં તો બીજા આપણા શા કામના થશે? આ દેહ જો જ્ઞાનીના કામમાં આવ્યો તો સગો છે, ને સંસારના કામમાં ગયો એ દગો છે. આ બધા દેહના સગા છે, આત્માનો કોઈ સગો નથી. આત્માને સગો હોય નહીં. માટે આ વાત સમજી લેવાની છે. વિતરાગો સમજીને બેઠેલા કે આમાં આપણું કામ નહીં, એમને આ દગો બગો પસંદ નહીં. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે. જગત છ તત્વોમાંથી ઊભું થયું છે. સંસાર એ છ તત્વોનું પ્રદર્શન છે, અને એ તત્વોનું નિરંતર પરિવર્તન થયા કરે છે, અને એ તત્વોના મિલન થવાથી સંસાર છે. તત્વો સત સ્વરૂપે છે. સત એટલે ગુણ, અને અવસ્થા સાથે હોય ત્યાં દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે. પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઈ છે. આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઈ તે આ હું છું, તેથી આ બધું ઊભું રહ્યું છે. બીજું કશું જ બગડ્યું નથી, તત્વોના મિલનથી ઊભું થયું છે. જળ અને ચેતનના સંયોગ સંબંધ માત્રથી ચાલે છે. જળ અને ચેતન મિક્સચર સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયા.